તારીખ 2/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 27.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક બીજો અધિકાર સંસાર અવસ્થા નિરૂપણ, એમાં મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા સંસારમાં મૂળ કારણભૂત છે એનું સંક્ષિપ્ત વર્ણન અહીંયા 42માં પાને થયું. વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કષાય ભાવ થાય છે. પ્રકૃતિ એક છે મોહનીની, એમાં બે પ્રકાર છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ. અહીંયા દર્શન મોહની વાત કરવી છે, પણ એ મોહનીની પ્રકૃતિથી મિથ્યાત્વ અને કષાયનો ઉદય થાય છે. મિથ્યાત્વ પોતે પણ કષાય છે અને મિથ્યાત્વ વગરનો પણ કષાય સંભવિત છે. બંને પ્રકાર છે. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, અથવા જીવનો મિથ્યાત્વ ભાવ થાય છે તેમાં દર્શન મોહનો ઉદય નિમિત્ત પડે છે. ઉપાદાનથી લઈએ તો જીવને મિથ્યાત્વ ભાવ થાય છે એમાં દર્શન મોહ નિમિત્ત પડે છે. અવિનાભાવી સંબંધીને આનાથી થાય છે એમ નિમિત્ત પ્રધાનતાથી પણ કહે છે. જેથી આ જીવ અન્યથા પ્રતીતિ રૂપ અતત્વ શ્રદ્ધાન કરે છે, જેથી તત્વના વિષયમાં આ જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે, અથવા જે તત્વરૂપે નથી તેને અન્ય તત્વ રૂપે માને છે, જાણે છે, અનુભવ કરે છે, અથવા એક તત્વમાં બીજા તત્વની ભ્રાંતિ થાય છે જીવને. એ અજ્ઞાન છે અને એ મિથ્યાત્વ સહિત એવું અજ્ઞાન હોય છે. અહીંયા એ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વનો પ્રભાવ શ્રદ્ધા ઉપર છે, જ્ઞાન ઉપર છે, આચરણ ઉપર છે, સુખ ઉપર છે, બધા ગુણોનો ઉપર છે. જેમ સમ્યક્ત્વનો પ્રભાવ સવળો બધા ગુણ ઉપર છે, એમ મિથ્યાત્વનો પ્રભાવ અવળો બધા ગુણ ઉપર છે એમ લઈએ. કારણ કે ગુણ તો ગુણની રીતે જ કામ કરે ને, તેથી જેમ છે તેમ માનતો નથી પણ જેમ નથી તેમ માને છે. શું? જેમ છે તેમ માનતો નથી, વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું નહીં માનતા અન્યથા માને છે, વિપરીત માને છે. એ જીવને અનેક પ્રકારના દોષ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ છે, અતત્વ શ્રદ્ધાન. શું? અતત્વ શ્રદ્ધાન કહો, અન્યથા પ્રતીતિ કહો, એ મૂળ કારણ છે. જગતમાં જેટલા દોષ દેખાય છે પ્રાણીઓને, એ બધાના મૂળમાં આ ચીજ રહેલી છે. અહીંથી આખો સંસાર પાંગરે છે. હવે એ કેવી રીતે ઉલટું માને છે એ કહે છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ, આત્મા તો કેવો છે પોતે, કે પોતે તો અમૂર્તિક પ્રદેશોનો પુંજ છે, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક છે અને અનાદિ નિધન વસ્તુ છે. એક તો ક્ષેત્ર અપેક્ષા લીધી, અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પછી ભાવમાં લીધા પ્રસિદ્ધ જ્ઞાનાદિ સ્વભાવ અને શાશ્વતપણું કાળ અપેક્ષાએ લીધું. દ્રવ ક્ષેત્ર કાળ અને ભાવ એક પંક્તિમાં ચારે વાત લઈ લીધી છે. પોતે સમર્થ છે એક નીતિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લીધા કે આત્મા જે દ્રવ્ય છે તે અમૂર્તિક પ્રદેશોથી પોતાનું ક્ષેત્ર ધારણ કરે છે, જ્ઞાનાદિ અનંત શક્તિઓનો ધારક છે અને કાળ અપેક્ષાએ તે અનાદિ નિધન અનંત શાશ્વતપણે રહેલો પદાર્થ છે, શાશ્વતપણે રહેલો છે એમાં એનો અવ્યાબાધત્વ આવી જાય છે અને જ્ઞાનાદિ ગુણોમાં એનું પ્રત્યક્ષપણું પણ આવી જાય છે અને અનાદિ અનંતપણું છે એમાં એનું અનંતપણું પણ આવી જાય છે. સામર્થ્યનું અનંતપણું ન હોય તો સર્વકાળને માટે કોઈ પદાર્થ ટકી શકે નહીં. એવો અનંત સામર્થ્યનો ધરનાર પદાર્થ પોતે છે તથા બાજુમાં જોડે મૂર્તિ પૂતગળ દ્રવ્યનો પિંડ એ મૂર્તિક છે. આ અમૂર્તિક પ્રદેશો છે તો આ મૂર્તિક પરમાણુઓનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિ રહિત પ્રત્યક્ષપણે જ્ઞાન રહિત છે. આ જેમ પ્રત્યક્ષ જ્ઞાન સહિત છે તો આ પ્રત્યક્ષ જ્ઞાન રહિત છે. એવું પ્રત્યક્ષ જ્ઞાનાદિ રહિત નવીન જ જેનો સંયોગ થયો છે, ઓલો અનાદિ અનંત લીધો હતો તો કાંઈ ક્ષણિક જેનો નવો સંયોગ થયો છે એવા શરીરાદિ પૂતગળ છે કે જે પોતાનાથી પર છે. એ શરીરાદિ જળ છે, ઓલો ચેતન દ્રવ્ય પોતે છે અને આ અચેતન દ્રવ્ય પૂતગળ છે, એને પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ લઈ લીધા. પ્રસિદ્ધ એટલે પ્રત્યક્ષ વાત છે, આ તો દેખીતી વાત છે કે આ જળ છે, આ ચેતન છે, આત્મા ચેતન છે, જ્ઞાન ગુણ વાળો છે, આ જ્ઞાન રહિત છે, પરમાણુમાં જ્ઞાન નથી, એ વાત પ્રસિદ્ધ છે. એના સંયોગ રૂપ નાના પ્રકાર મનુષ્ય તિર્યંચ આદિ પર્યાયો હોય છે. સંસાર અવસ્થામાં એવા શરીરના સંયોગના અનેક પ્રકાર છે અને એ મનુષ્ય તિર્યંચ વગેરે ચારે ગતિની અવસ્થાઓ એનાથી ઉત્પન્ન થાય છે અથવા એ પર્યાયો હોય છે જીવને. એ પર્યાયોમાં એ જે પર્યાયો હોય છે એ પર્યાયો પરદ્રવ હોવા છતાં એમ કે છે શું આ મૂંડ જીવ અહમ બુદ્ધિ ધારી રહ્યો છે. અહીંયા ભૂલ કરે છે જ્ઞાનની, જે અતત્વ શ્રદ્ધાન છે એને લઈને એના અભિપ્રાયમાં જો અહમ બુદ્ધિ, બુદ્ધિ શબ્દ અભિપ્રાય સૂચક છે, મૂળમાં પોતાનો અભિપ્રાય ક્યાં ક્યાં કેવી રીતે વર્તી રહ્યો છે એનું જરા ઊંડાણથી અવલોકન કરી લેવા જેવું છે. અભિપ્રાયના વિષયમાં અવલોકન કરવા જેવું છે કેમ કે જેવો અભિપ્રાય એવી યોગ્યતા વાળી પર્યાયો ઉત્પન્ન થશે. પર્યાયની યોગ્યતાને અભિપ્રાય સાથે ઘણો સંબંધ છે અથવા પર્યાયની યોગ્યતા ઉત્પન્ન થવામાં અભિપ્રાય કારણ છે. જે કાંઈ યોગ્યતા પાછળ ભાગ ભજવનાર કોઈ છે એ અભિપ્રાય છે. આવતે અભિપ્રાયનો વિશેષ વિષય ચાલુ કર્યો છે, આત્મજાગૃતિના ત્રીજા અંકમાં શરૂ થાય. બહુ મુદ્દાની વાત છે અભિપ્રાય. અહીંયા સ્વાધ્યાય થી પણ અભિપ્રાય ફેરવવાનો છે પેલો, યોગ્યતા સીધી નહીં ફરે, પેલો અભિપ્રાય બદલવો પડશે પછી યોગ્યતા બદલાશે. અભિપ્રાય બદલાયા વિના યોગ્યતા નહીં બદલાય. જેમ કે પરમાં સુખ બુદ્ધિ છે, અહીંયા અહમ બુદ્ધિ છે ને, શરીરમાં અહમ બુદ્ધિ છે તો શરીરમાં સુખ બુદ્ધિ છે અથવા પર પદાર્થમાં પંચેન્દ્રિયના વિષયમાં સુખનો અભિપ્રાય એને સુખ બુદ્ધિ કહીએ તો ગમે એટલો વૈરાગ્ય ધારણ કરે ને ગમે એટલો ત્યાગ કરે તો પણ અભિપ્રાય ન બદલાણો હોય તો એ ત્યાગ અને એ વૈરાગ્ય સફળપણાને પ્રાપ્ત થતા નથી, નિષ્ફળ જાય છે. આપણે વિચારીએ છીએ ને, આ ત્યાગ વિરાગ તો અનંતવાર જીવે કર્યો, કેમ કાંઈ એને મોક્ષ ન થયો, મોક્ષ માર્ગ ન મળ્યો, અભિપ્રાય ઊંધો રાખીને કર્યો તો. એવું શાસ્ત્ર અધ્યયનનું છે. ગમે તેટલું શાસ્ત્ર અધ્યયન કરે અને ગમે તેટલો અધ્યયન કરવા માટેનો ઉઘાડ હોય, પણ જ્યાં સુધી અભિપ્રાય ઉલટો છે ત્યાં સુધી બધું અભિનિવેશનું કારણ થઈ જશે. એ શાસ્ત્રીય અભિનિવેશ થશે અને ઓલો ત્યાગનો અભિનિવેશ અહમ બુદ્ધિ ઉત્પન્ન થયા વિના રહે નહીં. બધા ગુણો ઉપર એવી રીતે, હા, એ અભિપ્રાય ને મેં મિથ્યા શ્રદ્ધા સાથે વિના ભાવે છે ને. શ્રદ્ધાને અને જ્ઞાનના પર્યાય રૂપ અભિપ્રાય ને સીધો સંબંધ છે. શું એકબીજાને નિમિત્ત નૈમિત સંબંધ છે. શ્રદ્ધા પ્રમાણે અભિપ્રાય અને અભિપ્રાય પ્રમાણે શ્રદ્ધા થયા કરે છે. કોઈ વાર શ્રદ્ધા પ્રમાણે અભિપ્રાય જીવ બાંધે છે, કોઈ વાર અભિપ્રાય પ્રમાણે વસ્તુને શ્રદ્ધે છે. આમ એકબીજાને સીધો સંબંધ છે. અને જ્યારે મુમુક્ષુને જ્ઞાન સાધન છે ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં અભિપ્રાયને જો બદલવામાં આવે તો શ્રદ્ધાને એનું બદલાઈ જાય. જો એ પોતે શાસ્ત્ર સ્વાધ્યાય આદિથી, સત્સંગ આદિના માધ્યમથી અને અંદરમાં ઉપાદાનમાં અવલોકન આદિના પ્રયત્નથી અને સ્વરૂપ પ્રાપ્તિની ગુણ જિજ્ઞાસા આદિ ભાવનાથી જો પોતાના અભિપ્રાયને બદલે, એટલે તો આ પૂર્ણતાના લક્ષમાં સિદ્ધિ એ વાત છે ને, કે પૂર્ણતાના લક્ષમાં અભિપ્રાય બદલાઈ જાય છે કે મારે હવે સંસાર ન જોઈએ, મારે હવે પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ જોઈએ. અને એ અભિપ્રાય બદલાયો છે એનું મૂળ અશુદ્ધ અંતકરણ છે, મૂળમાંથી. પછી આખી પાટે બીજા ગાડે ચાલશે, બીજી આ ગાડી બીજા પાટે ચાલશે. પછી ત્યાગ છે એને ત્યાગ નો પ્રશ્ન નથી, એને ત્યાજ થઈ ગયો પેલા, એને પેલા એને ત્યાજ થઈ ગયો. ત્યાગ અને ત્યાજમાં શું ફેર છે કે વિકલ્પ જ ન આવે. જેમ કે આર્ય મનુષ્ય છે, એને માંસ ખાવાનો, દારૂ પીવાનો એને વિકલ્પ નથી આવતો, ક્યારે વિચાર નથી આવતો. શું કેમ? ત્યાગ છે એને, એ ત્યાગ નથી, પણ એને એનો ત્યાગ તો ગ્રહણ કર્યો હોય એનો હોય ને, એટલે આમાં એક ત્યાગ ઉભો થાય છે પહેલેથી. શું અભિપ્રાયની અંદર કે હું આત્મા છું, આત્મા સિવાય મારે અન્ય પદાર્થમાં ક્યાંય મમત્વ કરવા યોગ્ય નથી. બસ શરીરથી માંડીને શરૂ કરી દે, નજીકમાં નજીક શરીર છે જીવને, એ શરીરમાં જ મારા પણ મારે નથી કરવું, તો પછી બીજા પદાર્થોમાં મારા પણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. હા, એ સમ્યક જ્ઞાન ની વાત છે. આપણે તો ચર્ચા મુમુક્ષુની ભૂમિકાની કરીએ છીએ, સમ્યક જ્ઞાન ની વાત તો ભિન્ન પડી ગયા છે. એ તો પોતાના સ્વરૂપને વળગીને બરાબર પરિણમે છે. અનાદિથી એ સ્થિતિ છે જીવની, જેમ ખાણમાં સોનાના રજકણ સોનું અનાદિથી ભળેલું પડ્યું છે, કોઈ નવું ત્યાં મૂક્યું છે એવું નથી, એમ આ જીવની અનાદિ સંસાર અવસ્થામાં અનાદિથી એનું અવતત્વ શુદ્ધાન અને ભ્રાંતિ રૂપ મિથ્યાત્વ છે. અનાદિથી જ છે આ સ્થિતિ. હવે જે જીવને સંસાર દુઃખોથી મુક્ત થવું છે, કેમ કે સંસારમાં ગમે તેટલી અનુકૂળતાઓ પુણ્યનો ઉદય હોય તો ભય કોને નથી બતાવવો જોઈએ. અનુકૂળતામાં ભોગ ઉપભોગ છે તો ભોગે રોગ ભયં, ભાઈ, આપણે ખાવાનું કઈ ખૂટે એવું નથી, પણ મર્યાદામાં ન ખવાય તો ખાવું છે. કેટલું કે જેટલું ખવાય એટલું ખાઈ લેવું છે, પણ મર્યાદામાં ન ખવાય તો ભોગે રોગ ભયમ. ક્યાંથી શરૂઆત કરો? પછી સંપત્તિની જે અનિત્યતા છે એનો ભય છે, આયુષ્યની અનિત્યતા અને અનિશ્ચિતતા છે એનો ભય છે. કોણ ભય વગરનો પ્રાણી છે? એ બધા ભયથી ગ્રસિત છે અને નિરંતર ભયની પરિણતિમાં જીવી રહ્યા છે. એને છોડાવવા માટે આ વાત છે. જો સુખી થવું હોય, શાશ્વત નિરાકુર સુખની પ્રાપ્તિ, આત્માના સુખની પ્રાપ્તિ કરવી હોય તો તારું સ્વરૂપ કેવું છે ઓળખ, અને જેને તું તારું માનીને દુઃખી થયો છો એની સમજણ કરી લે. બસ હા, મુનિને નો દર્શન નો ઉદય થાય તો અહીંયા ભાવમાં મિથ્યાત્વ અને અજ્ઞાનની ઉત્પત્તિ થયા વિના રહે નહીં. એટલા માટે એ પ્રકૃતિનું એવું નિમિત્ત નૈમિત્તિકપણે બળવાનપણું હોવાથી પહેલા એનો અનુભાગ તોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે એને એ દુશ્મનને પહેલા નબળો પાડી દેવો જોઈએ. એના માટે આપણે કાલે માંગીશું તું ફરીને આપણે લઈએ. કૃપાળુદેવના શબ્દો છે, કાલે લીધું તું કે નહીં? હા, સત્પુરુષનો સત્સમાગમ, સત્સૂતનો પરિચય શું, અને ગુણ જિજ્ઞાસા, ત્રણ વાત લીધી હતી ને. ગુણ જિજ્ઞાસાનો અર્થ એ થાય છે શું, કે આત્મગુણોની પ્રાપ્તિની ભાવના, શું નિર્દોષતાની ભાવના, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, શું દર્શન મોહનો અનુભાગ ઘટવાથી સ્વરૂપ અવલોકન દ્રષ્ટિ પરિણમે છે. 860મો પુત્ર છે. મહત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, થોડો હોય તો પણ વિશેષ સમાગમ, અને બને તો નિરંતર, નિરંતર ન બને તો જેટલે બને એમાં વિશેષ સમાગમ. વિશેષ સમાગમ એટલે શું, કે વિશેષ ભાવથી થતો સમાગમ તેને વિશેષ સમાગમ કહીએ. ઉપર ઉપરથી કરે તે સામાન્ય સમાગમ, અને વિશેષ ભાવથી કરે તે વિશેષ સમાગમ. આત્મકલ્યાણનું પરમનું વિતરૂપ કારણ જાણીને એનો વિશેષપણે વિશેષ ભાવથી સમાગમ કરે. વિતરાગશ્રુત ચિંતમના, વિતરાગશ્રુત વાંચવું એમ નહીં, જેવી શું લીધું, વિતરાગશ્રુત ચિંતમના, એની હિત બુદ્ધિએ વિચારણા થવી એક એક વાતને, અને ગુણ જિજ્ઞાસા, સ્વરૂપ પ્રાપ્તિ, આત્મગુણોની પ્રાપ્તિની ભાવના, આ દર્શન મોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. આ મુખ્ય કારણ લીધા, તેથી સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે છે. અને જ્યારે સ્વરૂપ દ્રષ્ટિ સહજમાં પરિણમે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈ જાય, આપોઆપ જ મિથ્યાત્વનો અભાવ થાય. ચોખ્ખી લાઈન દોરી લીધી છે. શું કે છે અભિપ્રાય માંથી વિષય ચાલ્યો આપણે, કે આ જીવ એ પર્યાયોમાં મૂંઢ થઈને, એટલે પોતાનું હિત અહિતનો વિવેક ચૂકીને અહમ બુદ્ધિ ધારણ કરી રહ્યો છે. આ અભિપ્રાય ને બદલવો જોઈએ. સ્વ પરનો ભેદ કરી શકતો નથી, પર પર હોવા છતાં એને જુદું જાણી શકતો નથી. પોતા રૂપે જાણે છે, પોતાપણે જાણે છે. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે. મનુષ્ય તિર્યન ચાર ગતિમાંથી જે પર્યાય પામ્યો છે એને જ, એવું જ પોતાનું સ્વરૂપ માને છે કે હું એવો છું, તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે. હવે એ પર્યાયની અંદર ભાવ લેવો છે, આવનો સ્વપર પદાર્થ લીધા, હવે ભાવ લેવો છે કે એ પર્યાયમાં જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે, એવું જ્ઞાન સ્વરૂપે પોતે આત્મા છે, અને રાગાદિક છે તે પોતાને કર્મ નિમિત્તથી ઉપાધિક ભાવ છે. પર્યાયમાં બે ભેદ પાડ્યો, એક સ્વભાવ અને એક વિભાવ. રાગાદિક જીવની પર્યાય તો કે પણ એ વિભાવ પર્યાય છે, જીવની પર્યાય હોવા છતાં એ રોગિષ્ટ પર્યાય વિભાવ પર્યાય છે, ઉપાધિક ભાવ છે. અને વર્ણાદિક છે તે પોતાના ગુણ નથી પણ એ શરીર આદિ પૂતગળની પર્યાયો છે, ગુણો છે એટલે પર્યાયો છે, વર્ણ વગેરે છે એ શરીરના પર્યાયો છે. અને શરીરાદિમાં પણ વર્ણાદિનું અથવા પરમાણુઓનું પલટવું નાના પ્રકાર રૂપ થયા કરે છે, અનેક પ્રકારે એ પરમાણુ પલટતા જાય છે પ્રત્યક્ષપણે. એ સર્વ સર્વ પૂતગળની અવસ્થા છે, એ સર્વ પૂતગળની અવસ્થા છે. વિભાવ એ પણ પોતાપણે અનુભવ કરવા જેવો નથી, અને પૂતગળો પણ પોતાપણે અનુભવ કરવા જેવો નથી. જે વસ્તુ સ્વભાવરૂપ નથી, પોતાની મૂળ ચીજ નથી, એને પોતાપણે અનુભવ કરવો જોઈએ નહીં. પરંતુ તે બધાયને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે અથવા પોતા સ્વરૂપે અનુભવ કરે છે. આ રાગ મને સારો થયો, આવો રાગ મારે કરવો જોઈએ, અને આ બધા સંયોગ છે એ સંયોગમાં મારે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ, આનું આમ કરીશ ને આનું આમ કરવું, આ ભાનગઢમાંથી બીજા આત્માના પરિણામ કરી શકતો નથી. એટલે કે સ્વભાવ પ્રભાવનો વિવેક જીવને થઈ શકતો નથી. એ મિથ્યાત્મને કારણે જીવને સ્વભાવ વિભાવનો પ્રભાવનો વિવેક થઈ શકતો નથી. મૂળમાં વિવેક ચૂકેલો છે જીવ, એ અજ્ઞાનની પર્યાય છે, અને વિવેક કરે તે જ્ઞાનની પર્યાય છે. એટલે જ્ઞાન સાધન લેવું છે. શું જુદો ગીણો છે, જે જ્ઞાકાર જ્ઞાન નો આવિર્ભાવ કરે છે એ જ્ઞાન નો વિભાવ છે, એનો પણ ત્યાં તો નિષેધ છે. ત્યાં તો સૂક્ષ્મ વિષય ચાલ્યો છે, અહીંયા સામાન્ય વાત લીધી છે. વળી મનુષ્યાદિ પર્યાયોમાં, કાલે અહીં સુધી આપણે ચાલ્યું હતું, વળી મનુષ્યાદિ પર્યાયોમાં પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન ધન કુટુંબાદિકનો સંબંધ થાય છે. પૂર્વકર્મના યોગે કુટુંબનો સંબંધ થાય છે, અને ધન મકાન કપડાં દાગીના એ વગેરે અનેક પ્રકારના પર પદાર્થોનો સંયોગ થાય છે, અને તે પોતાને આધીન પરિણમતા નથી. એ પોતાને આધીન પરિણમતા નથી. ઘરની દિવાલમાં તિરાડ પડે એવું પણ જીવ ઈચ્છતો નથી, પણ તિરાડે પડે ને ગાબડાએ પડે ને દિવાલે પડી જાય, બધું થાય કે ન થાય, પણ એ કઈ પોતાને આધીન પરિણમતા નથી. તે પોતાને આધીન પરિણમતા નથી તો પણ તેમાં આ જીવ મમકાર કરે છે કે આ બધા મારા છે. આ ભૂલ કરે છે, આ અવિવેક છે. પ્રત્યક્ષ જે જડ છે અને પ્રત્યક્ષ તું ચૈતન્ય છો, તો પછી આ મારાપણું તું શું કરવા કરે છો કે જેનાથી તું દુઃખી થાય છો એમ કે છે. એટલે તો કૃપાળુ દેવે મુમુક્ષુની વ્યાખ્યા લીધી. કે સામાન્ય રીતે સંસારમાં મોહી પ્રાણી આવા મોહના મારાપણાના પરિણામ કરતા મીઠાશ અનુભવે છે, પણ એક મુમુક્ષુ જીવ જ એવો છે કે જે આવા મોહના પરિણામ થતા એને મૂંઝવણ થાય. અહીંથી મુમુક્ષુને જુદો પાડ્યો. જેને પોતાની પૂર્ણ શુદ્ધિ કરવી છે અથવા પૂર્ણ સુખી થવું છે આત્માના, એ જીવ મુમુક્ષુ થાય છે. મોક્ષનો ઈચ્છક તે મુમુક્ષુ. હવે એ જીવ ક્યાંથી જુદો પડે છે? સંસાર અવસ્થામાં, કે બધા સંસારી જીવને મોહના પરિણામ થતા એને આસક્તિના પરિણામમાં મીઠાશ લાગે છે, જ્યારે આ જીવને મૂંઝવણ થાય છે. અરે રે, મને આ મૂંઝવે છે, આ મોહના પરિણામ મને મૂંઝવે છે. મૂંઝવણ થાય તો મૂંઝવણનો ઈલાજ કરે, મૂંઝવણ ન થાય ને સારું લાગે તો ઈલાજ ક્યાંથી કરે એનો? એને છૂટવાનો કોઈ આરો વારો નથી. આ એક એનું લક્ષણ લીધું છે, મુમુક્ષુનું લક્ષણ. મોહાશક્તિના અનેક પ્રકારના પરિણામ થતા જેને મૂંઝવણ થાય, આ અનુભવ લીધો છે, એ મુમુક્ષુ છે. મૂંઝવણ ન થાય તો એ મુમુક્ષુ નથી. નામ માત્ર ભલે હોય પણ ખરેખર એ મુમુક્ષુ નથી. મૂંઝવણ થાય તો મૂંઝવણનો અનુભવ નથી થતો. હે, કોઈ તમારે કામ ન કરવું હોય અને થઈ જાય, અથવા કોઈ કરવું હોય ને ન થતો હોય તો મૂંઝવણ નથી થતી માણસને? શું આપણા આર્થિક વ્યવસ્થા આવી હોય કે કુટુંબ ગુજરાન ચલાવવાની પરિસ્થિતિ ન હોય તો પછી માણસને મૂંઝવણ નથી થતી? અંદર અંદર મૂંઝાતો નથી માણસ? અરે રે, દેવું થશે, દેવું વધતું જશે, દેવું થશે, એનું વ્યાજ દેવું પડશે, એનું દેવું વધતું જશે. મૂંઝવણ થાય છે કે નથી થતી? હે, મૂંઝવણનો અર્થ શું થાય છે કે વર્તમાન પરિસ્થિતિ એને મંજૂર નથી, સ્વીકાર્ય નથી. એમાં શું છે? જે વર્તમાન પરિસ્થિતિ વર્તી રહી છે એને સ્વીકાર્ય નથી, એને મંજૂર નથી. આ સ્થિતિ ન જોઈએ મારે, આ સ્થિતિ ન જોઈએ. એ મોહના પરિણામ થાય ત્યારે મારે આ સ્થિતિ ન જોઈએ એમ આવવું જોઈએ, તો એને કાઢવાની મહેનત થાય. પછી તો ત્યાં મૂંઝાય છે તો ત્યાં રસ્તો કરે છે કે નહીં, ગમે એમ કરીને, ભાઈ આપણે થોડા કલાક કામ વધારે કરો. ઘરમાં એક જણ કામ કરનાર હોય તો બે જણા કામ કરો, બે જણા કામ કરવા છતાં પૂરું નથી થતું તો ત્રીજા એક જણ કામ કરો. શું ગમે ત્યાંથી ગુજરાન ચાલે એવી વ્યવસ્થા ગમે ત્યાંથી કરવા માટે માણસ રસ્તો ખૂબ ગોતે છે કે નહીં? એમ જો મોહથી મૂંઝાય તો મોહને કાઢવાનો રસ્તો ગોતા વિના રહે નહીં. પહેલે એમ થાય કે આમાં મોહને કાઢનાર કોણ છે, કોણે કેવી રીતે કાઢ્યો, આમાં અનુભવી પુરુષ કોણ છે, મારે એની પાસેથી આ વિદ્યા શીખવી જોઈએ. એ આવ્યા વગર રહે નહીં. પહેલો વિચાર આવે, રોગ થાય અને એમાં ભયંકર રોગ થાય તો પહેલો વિચાર ડાક્ટર પાસે જવાનો આવે. જેને સત્સંગનો ની મુખ્યતા ન વર્તે અથવા જેને એ પ્રકારનો સત્સંગનો ભાવ ના આવે એને ખરેખર પોતાનો સંસાર રોગ મટાડવાનો અભિપ્રાય જ થયો નથી. આ ચોખ્ખી વાત છે, એને હજી રખડવું છે. દરેક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે જેને ઈશ્વર રખડાવવા માગે છે એને બચાવવાનો તું પ્રયત્ન કરીશ તો તારો પ્રયત્ન કામ આવશે નહીં. એનો અર્થ શું? કે સ્વચ્છંદથી જીવ સ્વચ્છંદ કરતો હોય તો એને પછી રોકવાનું કોઈ કારણ રહેતું નથી, કે એનું પરિભ્રમણ ઘણું છે. કુદરતે જ એનું પરિભ્રમણ લાંબુ છે એ કોઈનો સમજાવ્યો સમજશે નહીં. અહીંયા એમ કે છે કે અભિપ્રાય થી છૂટવું છે, પેલા છૂટવાનો અભિપ્રાય થયો તો એ અભિપ્રાય થયો એમાં શું થશે કે પહેલી તને મૂંઝવણ ઊભી થશે, જ્યાં મીઠાશ લાગતી હતી ત્યાં જ મૂંઝવણ થશે. આ તારો અનુભવ તપાસી લેજે, જે જગ્યાએ મીઠાશ લાગતી હતી ત્યાં જ તને મૂંઝવણ થઈ જશે. બસ આ મુમુક્ષુપણું છે, ત્યાંથી શરૂ થયું. આ બધા મારા છે પણ એ કોઈ પણ પ્રકારથી પોતાના થતા નથી. લાખ પ્રયત્ન કરે તો પણ એ કોઈ પોતાના થાય નહીં. શરીરને લાખ પ્રયત્ને કરોડ પ્રયત્ને રાખવા માંગે તો રહે. મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિત અને તત્વોનું જે અન્યથા સ્વરૂપ કલ્પિત કર્યું તેની તો પ્રતીત કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. આગ્રહ મિથ્યાત્વ. વળી મનુષ્યાદી પર્યાયોમાં મનુષ્ય દેવ અને તિરિંજને આ યોગ છે સમોસરણમાં જવાનો. દેવો પણ આવે છે નીચે મુનિઓને વંદન કરાવવા વગેરે. મનુષ્યાદિ આદિ શબ્દ લીધો છે ને, ભલે મનુષ્યાદિ પર્યાયોમાં કોઈ વેળા દેવાદિ એટલે દેવગુરુ શાસ્ત્ર, દેવાદિમાં ત્રણેય લઈ લેવા, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ ચારે લઈ લ્યો, અને તત્વોનું જે અન્યથા સ્વરૂપ છે પુણ્ય વગેરે પુણ્ય પાપ વગેરે એ સ્વરૂપ જેવું છે એવું નહીં માનતા કલ્પિત કર્યું તેની તો પ્રતીતિ કરે છે, પણ જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું પ્રતીત કરતો નથી. સાચું સાંભળીને ખોટું કલ્પે, ખોટું સાંભળીને તો ખોટું કલ્પ્યું જ, પણ સાચું સાંભળીને ખોટું કલ્પે છે એ ભૂલ કરે છે, બુદ્ધિપૂર્વકની ભૂલ છે. ત્યાં એને ગ્રહિત મિથ્યા થાય છે. એટલે ગ્રહિત મિથ્યા એટલે અગ્રહિત મિથ્યાની તીવ્રતાનો તબક્કો પૂરો કર્યા પછી વધારાની તીવ્રતા મિથ્યાની થઈ ત્યારે ગ્રહિતમાં ચાલ્યો ગયો. બહુ સરસ વિચાર છે એ છે આમાં કે તત્વજ્ઞાનના અભ્યાસી જીવોને પણ અન્યથા સમજણની ભૂલ થતા પ્રયોજનભૂત વિષયમાં ગ્રહિત મિથ્યા થાય છે. ત્યારે એને સામાન્ય માણસ છે એને અગ્રહિત મિથ્યાત હોય છે, તો અગ્રહિત માંથી ઓલો ગ્રહિત માં ગયો, તત્વજ્ઞાન નો અભ્યાસ કરતા કરતા ગયો, તો કે જેનો અભિપ્રાય શુદ્ધ અંતકરણ થી શુદ્ધિ નો છે એને એવી ભૂલ થતી નથી. ક્યાંથી બચે છે? નહીતર સમજતા સમજતા અન્યથા સમજી લઈએ, કલ્પના કરી લઈએ આત્માની. શું જેમ કે 439 માં સોગાનીજી લીધું છે, કોઈ પ્રશ્ન કર્યો છે, મુમુક્ષુએ પ્રશ્ન કર્યો છે કે અંદર માતાજી અમને કઈ આત્માના દર્શન થતા નથી, આત્મા દેખાતો નથી, એટલે શું કરીએ? કે અમે તો અહીંયા સોનગઢમાં નિવૃત્ત છીએ એટલે સાંભળીએ, વાંચીએ, પૂજા ભક્તિ કરીએ, અહીંયા તો અમારા બીજું કઈ વેપાર ધંધો કામ ધંધો તો કઈ છે નહીં. જ્યાં સુધી આત્મા અમને અંદરમાં ન દેખાય ત્યાં સુધી કઈ સ્થિરતા થાય નહીં, આત્મામાં સ્થિર રહેવાય નહીં, ત્યારે અમે બાકીના કાળમાં શું કરવું? તો કે વાંચીએ, સાંભળીએ, પૂજા ભક્તિ કરીએ. હવે એમાંથી એમણે ગ્રહિત મિથ્યાની ભૂલ કાઢી છે. ઉત્તર એમાં પછે કે આ વ્યવહાર શ્રદ્ધા નથી, તો પછી શું કીધું? કેમ કે અહીંયા એમ કરતા કરતા કોક દી લાભ થશે, આ વિધિની ભૂલ થઈ. ક્યાં ભૂલ થઈ? વિધિની ભૂલ થઈ કે વ્યવહાર શ્રદ્ધા નથી, એમ ઉત્તર આપ્યો છે 439 માં. શું અભિપ્રાય ઉપર બહુ ઓછાનું ધ્યાન જાય છે, અભિપ્રાય ઉપર બહુ ઓછાનું ધ્યાન જાય છે. આ પૂછો તો પ્રશ્ન ગામા સ્પષ્ટીકરણ આપ્યા પેલા, ગામાથી શું લાગે છે? આપણે એક બહુ બુદ્ધિશાળી મોક્ષને પૂછો તો એ કાંઈ એવું ખ્યાલ નથી આવતો કે આમ કેમ ઉત્તર આપ્યો છે કે શું કરે માણસ. બરાબર છે, અંદર આત્માના દર્શન ન થતા હોય તો સ્વાધ્યાય શ્રવણ ને પૂજા ભક્તિ જ કરે ને, કઈ બીજું તો શું કરે? કરે પણ બીજું શું? બિચારા શું કરે એમ કરીને? હા, એમ નહીં, ઇસમે તો વ્યવહાર શ્રદ્ધા ભી નહીં આઈ. સીધો ઉત્તર આમ આપ્યો છે. એને વ્યવહાર શ્રદ્ધા માંથી અગ્રહિત માંથી કાંઈ કાંઈ ગ્રહિત માં લઈ લીધા સીધા. શું કીધું? સુનને કા અભિપ્રાય નહીં હોના ચાહીએ. એમ કેવા પાછળ શું છે કે આયા અભિપ્રાય ની ભૂલ દેખાય છે. આખી જિંદગી સાંભળ્યું, આખી જિંદગી વાંચ્યું, પૂજા ભક્તિ કરી, પણ અભિપ્રાય ની ભૂલ ઉભી રાખે નો હું શું ભાઈ? આ કેવી રીતે ભૂલ મારી જાય છે કે અભિપ્રાય ની ભૂલ છે. શૂન્ય કા અભિપ્રાય નહીં હોના ચાહીએ. એટલે ત્યાં સ્પષ્ટીકરણ આપ્યું છે કે સાંભળવાનો વિકલ્પ આવે એક વાત છે, રાગ થાય, અને અભિપ્રાય સહિત નો રાગ થાય બીજી વાત છે. શું? એ બે માં બહુ મોટો અંતર છે. શું? ઘણું મોટું અંતર છે. સુનતે હી ઇધર કા પ્રયાસ ચાલુ હો જાના ચાહીએ. આયા ઉત્તર પૂરો કરી દીધો. એમણે સાંભળવું નથી, સાંભળ્યા સાંભળ કરવું નથી, સાંભળતા જ અંતર્મુખ નો પ્રયત્ન ચાલુ કરવો છે, પ્રયોગ ચાલુ કરવો છે. આ રીતે સાંભળવું જોઈએ. એમને સાંભળવાના અભિપ્રાય થી સાંભળે તો કદી કલ્યાણ થાય નહીં, કેમ કે અભિપ્રાય ખોટો છે. પછી ચોખવટ કરી છે, તત્વ શ્રવણ ના સંબંધમાં એવો અભિપ્રાય રહી જાય કે શ્રવણ કરતા કરતા આત્મલાભ થઈ જશે તો તે સાધન વિષયક બુદ્ધિપૂર્વકની ભૂલ છે જેનાથી ગ્રહિત મિથ્યાત્વ થાય છે. જેને સાંભળતા જ પ્રયત્ન ચાલુ થાય છે એવો જીવ વર્તમાન પાત્ર જીવ છે, એને વર્તમાન પાત્રમાં એવી અભિપ્રાયની પાત્રતામાં ભૂલ થતી નથી. જોકે સાંભળવાનો રાગ છદ્મસ્થ અવસ્થા સુધી સંભવ છે, ગણધરદેવને પણ આવે સાંભળવાનો રાગ, તો પણ યથાર્થતામાં કોઈ પણ રાગનો અભિપ્રાય હોતો નથી. યથાર્થતા જ્યાં છે, મુમુક્ષુ ને જ્ઞાનીને તો સવાલ જ નથી રાગનો અભિપ્રાય હોય, પણ મુમુક્ષુ યથાર્થતામાં આવે તો પણ એને રાગનો અભિપ્રાય હોતો નથી. રાગ થવો અને રાગનો અભિપ્રાય થવો એમાં દિવસ રાત જેટલું અંતર છે. આમ છે, અભિપ્રાય નો વિષય પકડવો જોઈએ, નહીતર આ બધું એમને અજ્ઞાન રૂપી પાડો. જેમ કીધું, મેં જપ તપ બહુ કર્યા, સુપાળુ દેવ ને કોઈ કહ્યું અમે બહુ જપ તપ કર્યા, આખી જિંદગી તપશ્ચર્યા કરી છે, તો કે તારો અજ્ઞાન રૂપી પાડો એ તારા બધા પૂળા ખાઈ ગયો. એમાં વાંચન શ્રવણ બધું અભિપ્રાય ખાઈ જશે. શું બહુ સાંભળવું, ઘણું સાંભળવું, જેટલા સંભળાવનાર મળે એટલું સાંભળવું, એ અભિપ્રાય ની ભૂલ માં ઉભું થાય છે. બહુ સાંભળવું, ઘણું સાંભળવું, જેટલા સંભળાવનાર મળે એટલું સાંભળવું, એ અભિપ્રાય ની ભૂલ માં ઉભું થાય છે. શું કે છે કે તેની જીવું યથાર્થ સ્વરૂપ છે તેવી પ્રતીતિ કરતો નથી, કલ્પિત રસ્તો પકડે છે અને કલ્પિત સ્વરૂપને ગ્રહણ કરે છે. એ પ્રમાણે દર્શન મોહના ઉદયથી જીવને અતત્વ શ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ થાય છે. આ દર્શન મોહનો ભાવમાં ઉદય છે અને બારમાં પરમાણુમાં પ્રકૃતિનો ઉદય છે, બે સાથે લઈ લેવા. તેમાં જ્યારે તેનો તીવ્ર ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાંતથી ઘણું વિપરીત શ્રદ્ધાંત થાય છે, અને જ્યારે મંદ ઉદય હોય છે ત્યારે સત્યાર્થ શ્રદ્ધાંતથી થોડું વિપરીત શ્રદ્ધાંત થાય છે. જો આ દર્શન મોહની તીવ્રતા મંદતા લીધી છે, આ મુમુક્ષુની ભૂમિકા મંદતા છે, એ મુમુક્ષુની ભૂમિકા છે, આ બતલી ભૂમિકા મંદતા છે, એ આવતલી ભૂમિકા છે. દર્શન મોહની તીવ્રતા હોય ત્યારે ઘણું વિપરીત શ્રદ્ધાંત થાય છે, દર્શન મોહની મંદતા હોય ત્યારે મંદ વિપરીત થોડું વિપરીત શ્રદ્ધાંત થાય છે. થોડું એટલે અનુભાગ ઘટે છે એમ લેવું. શું મંદ હોય તો વધારે મંદ કરતા એનો ઉપશમ થવાની પરિસ્થિતિ આવે ત્યારે ઉપશમ સમ્યક દર્શન થાય, અને ગમે ત્યારે પેલા ઉપશમ સમ્યક દર્શન થાય. કેમ કે મંદ થઈ થઈ થઈને દબાય છે, સીધો કોઈ દી ક્ષય થાય કે ક્ષોપશમ થાય એવું બને નહીં. હા, એ વિશે 860 માં છે એ મંદ થવાનો બહુ જ ટૂંકો રસ્તો પકડ્યો છે, ઘણો ટૂંકો રસ્તો છે. હવે ચારિત્ર મોહ રૂપ જીવની અવસ્થા. ચારિત્ર મોહ ના ઉદય થી આ જીવને કષાય ભાવ થાય છે. ચારિત્ર મોહ ના ઉદય થી આ જીવને ક્રોધ, માન, માયા, લોભ આદિના કષાયના પરિણામ થાય છે. ત્યારે પોતે દેખતો જાણતો છતાં પણ પર પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટપણું માની ક્રોધાદિ કરે. એને ખબર છે કે ક્રોધ કરવો સારો નથી, ક્રોધ કરવાથી હું દુઃખી થાઉં છું, બીજો પણ દુઃખી થાય છે, તો પણ આ જીવ દેખતો જાણતો હોવા છતાં, સમજતો હોવા છતાં ઇષ્ટ અનિષ્ટપણું માનીને આ અભિપ્રાયની ભૂલ છે. કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી, છતાં એમ કલ્પીને એમ અભિપ્રાયમાં રાખીને એ કષાયને કરે છે. હા, એ વિષય માનીને લીધું ને અહીંયા, એ બહુ એમની શૈલી પણ એ છે. ટોડરમલજીની અને સોગાનીજીની બંનેની શૈલીમાં એ વિષય વિશેષ આવે છે. ક્રોધ નો ઉદય થતા પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું ગુરુ થવું ઈચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બુરા લાગતા તેને તોડવા ફોડવા આદિ રૂપથી તેનું ગુરુ ઈચ્છે છે. મનુષ્ય હોય બીજો એને, તો એને મને મારા માટે અનિષ્ટ છે તો એનો નાશ ઈચ્છે છે, અથવા એ દુઃખી થાય એમ ઈચ્છે છે. કોઈ અજીવ પદાર્થ હોય તો એની તોડફોડ ઈચ્છે છે, અથવા એનો અભાવ ઈચ્છે છે. બધા સંસાર અવસ્થામાં મિથ્યાત્વ સહિતની વાત છે. મિથ્યાત્વના પરિણામમાં શું છે કે મમત્વ કરે છે, પોતાના નથી એમાં પોતાપણું કરે છે. અને ચારિત્રમાં ક્રોધ, માન, માયા, લોભ લીધા. પહેલા ક્રોધની વાત કરશે, પછી માનની કરશે, પછી માયાની કરશે, અને પછી લોભની, એ ચાર પ્રકારના પરિણામની વાત કરશે. પણ મિથ્યાત્વ સહિતના તોડવા ફોડવા આદિ રૂપથી તેનું ગુરુ ઈચ્છે છે, તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બુરા લાગે ત્યારે તેનો વધ બંધન આદિ અથવા પ્રહાર વડે પણ દુઃખ ઉપજાવી તેનું ગુરુ કરવા ઈચ્છે છે. આ તો બધાનો અનુભવ ગોચર છે. ચારિત્ર મોહ તો એટલો સ્થૂળ છે કે આ ચારે પ્રકારના પરિણામ બધા જીવને સંસારમાં થાય છે, અને પોતાનું અવલોકન કરે તો આ કહેનાર સત્ય કહે છે એ વાતની ખાતરી થઈ જાય. વળી પોતે અથવા અન્ય ચેતન અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન ગુરુ લાગે, તો તેને અન્ય પ્રકારે પરિણમાવા વડે કરીને તે પરિણમનનો ગુરુ ઈચ્છે છે. શું જે પરિણમન એને ન ગમતું હોય, પોતાનું કે પારકું, ચેતન કે અચેતન હું, એને પોતાની કલ્પના પ્રમાણે પરિણામ આવવા ઈચ્છે છે. અને એ પ્રમાણે ક્રોધથી ગુરુ થવાની ઈચ્છા તો કરે, પણ ગુરુ થવું તે ભવિતવ્યાધીન છે, એની ઈચ્છાથી કઈ થાય
નહીં.
એવું છે, અનુભવી છે ને એમને તો ઘણા સૂક્ષ્મ અવલોકન પછી અનુભવ દશા પ્રગટિ હોય છે, અને ઉઘાડ છે એટલે વ્યક્ત કરી શકે છે. એટલે જે વાત અનુભવમાં આવી તે બધી સમજે છે અને સમજાવી શકે છે. એ ક્રોધના ઉદયમાં બીજાનું ને પોતાનું ગુરુ કરવાનો મનો એક પ્રકાર ઉભો થાય છે, એમ કે છે. અણગમાથી નથી ગમતું એને, એટલે એને એ બધા ફેરફારો ક્યાં સુધી કરે, પોતાનો આપઘાત પણ કરે, બીજાને મારે એમ નહીં પોતાનો પણ આપઘાત કરે. એ આગળ લેશે, જરા વિસ્તાર કરશે ને આ બધાનો, ત્યારે આગળ લેશે. એ વાત માન નો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની, એ પણ દ્વેષની પ્રકૃતિ છે. રાગ અને દ્વેષ એમાં બે પ્રકૃતિ દ્વેષની છે અને બે પ્રકૃતિ રાગની છે. એમાં ક્રોધ અને માન દ્વેષના પેટામાં આવે છે, પેટાભેદ છે, અને માયા ને લોભ છે એ રાગના પેટામાં આવે છે. એટલે બંનેમાં અનિષ્ટપણું લીધું, દ્વેષમાં અનિષ્ટ લાગે, અણગમો થાય. શું માનનો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું માની, તેને નીચો પાડવા અને પોતે ઊંચો થવા મથે છે, ઠીક ઈચ્છે છે. હું બધાથી ઊંચો દેખાવો જોઈએ, સૌથી સારો દેખાવો જોઈએ, એ માનની પ્રકૃતિ. બીજો મારાથી હેઠે દેખાવો જોઈએ, એ પણ માનની પ્રકૃતિ. આ જગત માં આની તો લડાઈ છે, આખી માનની તો લડાઈ છે. મોક્ષ છે એમાં મળ ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા આવે. શું શું થાય છે? મળ ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા તથા નિરાદર વડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે. આ અજીવ પદાર્થોમાં શું તથા અન્ય પુરુષાદિથી ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા અથવા પોતાને આધીન કરવા ઈચ્છે છે. કેટલાક પદાર્થોનું અનિષ્ટપણું ચિંતવીને એને હલકા માને છે અચેતન પદાર્થોને, અને સચેતન પદાર્થો હોય તો એને નમાવવા અથવા પોતાને આધીન અથવા પોતાને હેઠે હોય એમ ઈચ્છે છે, એમ કરવા ઈચ્છે છે. ઇત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઉચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. શું? દરેક જગ્યાએ જ્યાં જ્યાં એને માનનો ભાવ વર્તે ત્યાં ત્યાં એ બીજાને હીણો અને પોતાને ઊંચો એમ કરવા ઈચ્છે છે. આ એની ઈચ્છા છે. શું થાય ન થાય બીજી વાત છે, ઈચ્છા એને આમ રહે છે માનને કારણે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગાર આદિ કરે, શું સારો દેખાય એવું બધું કરે. શું શરીર હોય તો શરીરના શૃંગાર વગેરે કરે, કપડા સારા પહેરે. શું બીજા કરતા હું સારો દેખાવ, બીજા કરતા હું સારો દેખાવ. આ લોકસંજ્ઞા આમાંથી ઉત્પન્ન થયેલી છે. લોકસંજ્ઞા છે એ લોકોમાં સૌથી સારા દેખાવાની ભાવના ઈચ્છા, એને લોકસંજ્ઞા કહેવામાં આવે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગાર આદિ કરે અથવા ધન ખર્ચે, અને એમ કરવા માટે ધન પણ ખર્ચે. શું? એક આટલી એવી 10 ગ્રામની 70ની શીશી આવે તો 500 રૂપિયા આપે. શું 500 રૂપિયા? એક તોલાના કેટલા? 500 રૂપિયા. કેમ કે આમાં સુગંધ છે, આવું કોઈની પાસે 70 નથી એમ કે. શું એ માન મેળવવા માટે ધન પણ ખર્ચે, અથવા બીજા માન આપે તો ધન ખર્ચે. જગત માં રાજા હોય છે, શ્રીમંત હોય છે, ખુશામત કરે છે કે નહીં એની લોકો? પણ કચેરી જાય ખુશામત કરવા વાળા, બોલો એને રાજી રાખે, આ એને રાજી રાખે, ના એને રાજી રાખે. તો એ પોતાને માન મળે છે માટે ધન ખર્ચે. બીજો કોઈ પોતાનાથી ઉચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે, બીજો પોતાનાથી સારો હોય તો એને સારો ન ગણે, સારો હોય તો એનું ખરાબ, એને હીન દર્શાવે, ખરાબ બોલે એનું. તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે, અને પોતે પોતાનું કામ હીણું હોય તો પણ એ વધારે સારું છે એવો પ્રયત્ન કરે, એવી ઈચ્છા રાખે. એ પ્રમાણે માન વડે પોતાની મહંતતાની ઈચ્છા તો ઘણી કરે. માન પ્રકૃતિને લઈને, માન ભાવને લઈને પોતાની મોટાઈની ઈચ્છા તો ઘણી કરે, પણ એ મોટાઈ થવી ભવ્યતા આધીન છે. એ જાતની પુણ્ય પ્રકૃતિ હોય તો એને મોટાઈ મળે, બાકી ગમે એટલા પ્રયત્ન કરે તો મળે નહીં. પૈસા ખર્ચે તો લોકો એક મૂર્ખ છે, આને કાંઈ ભાન નથી, ખર્ચી નાખે છે, ઉડાવ છે, ઉડાડું છે. શું ઉડાર હોય તો ઉડાડું કે ઉદારતાના ગુણ ને અવગુણમાં ખતવે, એની એની યશ કીર્તિનો ઉદય ન હોય તો એને ભલે માન લેવા કર્યું હોય, પણ માન તો એ પ્રકાર મળવા યોગ્ય હોય તો મળે, નહીતર એ ભવિતવ્ય આધીન છે, ન પણ મળે. એ બધા અહીંયાથી પસાર થઈ ગયા હતા. જે રસ્તે સંસારીઓ ચાલે છે એ રસ્તે પહેલા જ્ઞાનીઓ ચાલ્યા, એ બધો અનુભવ કરી ચૂકેલા છે. ગુરુદેવ નહોતા કહેતા કે સંસારના બધા નાટક કેમ હાલે છે એમને ખબર છે, અત્યારે નાટક કરતા નથી પણ જોયા છે બધા નાટક, એમ કહેતા હતા. શું એ પોતાને પણ એ બધા પરિણામ અજ્ઞાન દશામાં થયા હોય છે. જ્ઞાની થયા પછી એવા આત્માને અહિત થાય, દુઃખ થાય એવા પરિણામ ન કરવા માટે એ પછી સમજાવે છે બીજાને, અમે પેલા આવા દુઃખી હતા, તમે એવા દુઃખી છો, એ દુઃખ તમારું મટે એટલા માટે આ તમને કહીએ છીએ. એ માનની વિશેષતા છે. મનુષ્ય પ્રકૃ મનુષ્યના પર્યાયમાં માન પ્રકૃતિનું જોર વધારે હોય છે. જે નારકીના પર્યાયમાં ક્રોધ પ્રકૃતિનું જોર વધારે હોય છે, મિનિટે મિનિટે સેકન્ડે સેકન્ડે મારામારી કરે એટલો બધો ત્યાં ક્રોધ હોય છે. અહીંયા મિનિટે મિનિટે ને સેકન્ડે સેકન્ડે માન મારનો પ્રયત્ન કરે. શું સૌથી બહુ સહેલો ઉપાય કૃપાળુ દેવે બતાવ્યો છે એ વિષયમાં, કે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, હું તારી મેળે એને છોડવા જઈશ નહીં છૂટે એમ કે છે. આમ તો માન નમ્રતાથી છૂટે છે, માન શેનાથી છૂટે? નમ્રતાથી. પણ નમ્રતાનું માન ચડે એનું શું કરવું? આપણે બહુ નરમ, આપણે એકદમ નરમ જ રહેવામાં માનીએ, આપણે તો નરમ નરમ રહેવું અને એનું પાછું એ બધું કહેતો ફરે, પાછો હું નરમ છું ને હું નમ્રતા રાખું છું એ કહેતો ફરે, તો શું થયું? એ નમ્રતાનું માન થયું. આ એવી ક્ષેત્રામણી જરા પ્રકૃતિ છે માયાની જેમ માનની પણ. એને કહે છે કે જાતા સદગુરુ શરણમાં, મહાપુરુષના ચરણમાં જાઓ, એની માનતા જો, એટલે તને માન ચડવાનો અવસર રહેશે. અને આ સીધી વાત છે. હા, એ બહુ કરતા, પોતે એવી રીતે કરતા હતા. હા, એ માન એકદમ માન છૂટી જવું જોઈએ. પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કાલે ચર્ચામાં લીધું નતું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ મનાય છે. અભિપ્રાય ઉભો થઈ જાય, દાસત્વ મનાય છે એમ કહો કે દાસત્વ નો અભિપ્રાય થઈ જાય છે અને ક્યાંય માન ચડે નહીં. પછી સત્પુરુષની ઓળખાણનો આ લાભ છે, આરો હાર સાથો સાથ આ લાભ થઈ જાય છે. પહેલો માન ઉપર ઘા પડી જાય છે, જે મનુષ્યને મોટામાં મોટો અવરોધ છે એ માનના પરિણામનો છે.